એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે એક એવી ગાથામાં ઊંડા ઉતરવા જઈ રહ્યા છીએ જે ખરેખર હચમચાવી દેતી છે, પ્રિમો લેવી અને એમનું પુસ્તક સર્વાઇવલ ઇન ઓશવિત્ઝ.
હા, જેનું મૂળ ઇટાલિયન શીર્ષક હતું સી ક્વેસ્ટો એ ઉન વોમો, એટલે કે જો આ માણસ છે. આ સવાલ જ મતલબ કે આખા પુસ્તકનો અને એમના જીવનના અનુભવનો સાર છે.
બિલકુલ, 1947માં આ પુસ્તક આવ્યું યુદ્ધ પછી તરત જ, અને પ્રિમો લેવી પોતે એક ઇટાલિયન યહૂદી રસાયણશાસ્ત્રી હતા જે ઓશવિત્ઝમાંથી બચી નીકળ્યા હતા.
અને એમણે ખાલી પોતાની કહાણી નથી કહી, એમણે તો એક મૂળભૂત પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્યારે બધું જ તમારી માણસાઈ છીનવી લેવા પર તુલ્યું હોય ત્યારે માણસ હોવાનો અર્થ શું રહે છે.
અને એમની વાત કરવાની રીત પણ ખાસ હતી ને, મતલબ એક વૈજ્ઞાનિક તરીકેનો એમનો અભિગમ.
ચોક્કસ, એ જ એમને બીજા હોલોકોસ્ટ સર્વાઇવર્સના વૃત્તાંતોથી અલગ પાડે છે. એમની શૈલીમાં ક્રોધ કે ભાવુકતા બહુ ઓછી જોવા મળે છે, એના બદલે એક ઠંડી વિશ્લેષણાત્મક દ્રષ્ટિ છે.
જાણે કોઈ પ્રયોગશાળાનું અવલોકન કરતા હોય, ભલે પ્રયોગશાળા નર્ક જેવી હતી.
બરાબર, એમનો ઉદ્દેશ્ય આરોપ મૂકવાનો નહીં પણ સમજવાનો હતો કે આ બધું કેવી રીતે શક્ય બન્યું, માણસો આવું વર્તન કેમ કરે છે, અમાનવીયકરણની પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે.
અને આ સમજણ આજે પણ એટલી જ કદાચ વધુ જરૂરી છે. તો ચાલો પ્રિમો લેવીના જીવનમાં થોડા ઊંડા ઉતરીએ. એમના શરૂઆતના વર્ષો કેવા હતા?
એમનો જન્મ 1919માં તુરીનમાં થયો. પરિવાર યહૂદી હતો પણ આમ જુઓ તો ઇટાલિયન સમાજમાં ભળી ગયેલો,
એટલે ધાર્મિક કરતા બૌદ્ધિક વાતાવરણ વધુ હશે.
હા બિલકુલ, ઘરમાં વિજ્ઞાન, સાહિત્ય, તર્કસંગત વિચારનું મહત્ત્વ હતું. એમનો ઉછેર બિનસાંપ્રદાયિક માહોલમાં થયો. આ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પછીથી એમના લખાણમાં અને જીવનમાં પણ દેખાય છે.
પણ એ સમય મુસોલિનીના ફાસીવાદનો હતો, એની અસર એમના પર ક્યારે શરૂ થઈ?
ક્ષણ, બધે નિયંત્રણો આવી ગયા.
અને લેવી, જે પોતાને ઇટાલિયન ગણતા હતા, એમને અચાનક યહૂદી તરીકે અલગ તારવવામાં આવ્યા.
હા, પોતાના જ દેશમાં પારકા બની ગયા. એ અનુભવ એમના માટે બહુ પીડાદાયક હતો. એમને રસાયણશાસ્ત્રમાં ડોક્ટરેટ તો મેળવી પણ ડિગ્રી પર લખેલું આવ્યું યહૂદી જાતિના.
અચ્છા, અને પછી સંઘર્ષનો તબક્કો કેવી રીતે આવ્યો? પ્રતિકાર જૂથમાં જોડાવાની વાત.
હા, યુદ્ધ દરમિયાન 1943માં જર્મન કબજો થયો ઉત્તર ઇટાલી પર. ત્યારે એ ફાશીવાદ વિરોધી પ્રતિકાર જૂથમાં જોડાયા. એક આદર્શવાદી પગલું હતું પણ જોખમી.
અને એ પકડાઈ ગયા?
હા, ડિસેમ્બર 1943માં. અનુભવ ઓછો હતો અને પૂછપરછ વખતે એમણે સ્વીકાર્યું કે તેઓ યહૂદી છે. એમને લાગ્યું કે પ્રતિકારક તરીકે પકડાવા કરતા એ ઓછું જોખમી ગણાશે.
પણ એ ધારણા ખોટી સાબિત થઈ.
બહુ જ ખોટી. એ નિર્ણય એમને સીધો ઓશવિત્ઝ લઈ ગયો. ફેબ્રુઆરી 1944, પેલી માલગાડીની સફર અને પછી કેમ્પના દરવાજે પેલું ભયાનક સિલેક્શન.
ઓશવિત્ઝ, એ શબ્દ જ ધ્રુજાવી દે છે ત્યાંનો એમનો અનુભવ.
પહોંચતા જ નામ ગાયબ. માત્ર એક નંબર, 17457. વાળ, કપડાં, ઓળખ, ગૌરવ બધું છીનવાઈ ગયું. રોજ ભૂખ, ઠંડી, ડર, સખત મજૂરી અને પેલી કેમ્પની વિચિત્ર ભાષા શીખવી પડી ટકી રહેવા માટે.
પણ એમના રસાયણશાસ્ત્રના જ્ઞાને એમને થોડી મદદ કરી, ખરું?
હા, એ એક મોટો વળાંક હતો. 1944ના અંતમાં નજીકની ફેક્ટરી માટે રસાયણશાસ્ત્રીઓની જરૂર પડી. એમની પરીક્ષા લેવાઈ.
એ સ્થિતિમાં પરીક્ષા આપવી?
કલ્પના કરો, ભૂખમરાની હાલતમાં થાકેલા પણ એમણે પોતાની બુદ્ધિથી એ પરીક્ષા પાસ કરી અને એના કારણે એમને લેબોરેટરીમાં કામ મળ્યું,
જેણે કદાચ ત્યાંના સંદર્ભમાં પ્રગતિ કહી શકાય.
હા, વિચિત્ર લાગે છે પણ હા, એનાથી શારીરિક શ્રમ ઘટ્યો, ઠંડીથી રક્ષણ મળ્યું, ક્યારેક વધારાનો ખોરાક કે વ્યાપાર કરવા માટે કોઈક વસ્તુ ચોરવાની તક પણ મળી. આ નાની રાહતોએ એમના જીવ બચાવવામાં મોટી ભૂમિકા ભજવી અને મગજને થોડું વિચારવા, નિરીક્ષણ કરવા દીધું.
અને પછી મુક્તિ, જાન્યુઆરી 1945માં.
ના 10 દિવસ સોવિયત સૈનિકો આવ્યા એ પહેલા એ અરાજકતા અને આશા વચ્ચેનો સમય હતો. એમણે નોંધ્યું છે કે ત્યારે કેદીઓએ ફરી એકબીજાને મદદ કરવાનું શરૂ કર્યું હતું.
યુદ્ધ પછી તુરીન પાછા ફરીને લેખન તરફ કેવી રીતે વળ્યા?
પાછા આવીને પહેલા તો રસાયણશાસ્ત્રી તરીકે કામે લાગ્યા SIVA નામની કંપનીમાં. પણ પેલો ઓશ્વિટ્ઝનો અનુભવ એ સતત મનમાં ઘૂમરાયા કરતો હતો. એમને લાગ્યું કે આ કહેવું જરૂરી છે.
એક ફરજ જેવું લાગ્યું હશે.
બરાબર, નૈતિક ફરજ. એટલે 1946-47માં લખ્યું, પણ પ્રકાશકો તૈયાર નહોતા. કોણ વાંચે આવી કડવી વાતો? લોકો ભૂલવા માંગતા હતા.
એટલે પુસ્તકને ઓળખ મળતા વાર લાગી.
હા, એક નાના પ્રકાશકે છાપ્યું 1947માં, પણ વેચાયું નહીં ખાસ. છેક 1958માં ફરી છપાયું, પછી અનુવાદો થયા, ત્યારે દુનિયાનું ધ્યાન ગયું. 1960ના દાયકા સુધીમાં તો લેવી એક મોટા સાક્ષી અને લેખક તરીકે સ્થાપિત થઈ ગયા.
અને એનો વારસો આજે આપણે એમને કઈ રીતે યાદ કરીએ છીએ?
એમનો વારસો ઘણો મોટો છે. એક તો હોલોકોસ્ટના સૌથી સંવેદનશીલ અને પ્રમાણભૂત સાક્ષી તરીકે. બીજું, પેલી વૈજ્ઞાનિક દ્રષ્ટિ અને સાહિત્ય કળાનું અનોખું મિશ્રણ.
હા, એ વિશ્લેષણ કરવાની ક્ષમતા.
અને એમણે જે નૈતિક પ્રશ્નો ઉઠાવ્યા, ખાસ કરીને પેલી ગ્રે ઝોનની વિભાવના, એ બહુ મહત્વની છે. એ માત્ર સાક્ષી નહોતા, એક ઊંડા ચિંતક હતા.
તો આપણે એમના મૂળભૂત દર્શન પર આવીએ. એમની વિચારધારાનો પાયો શું હતો?
એમને વૈજ્ઞાનિક માનવતાવાદી કહી શકાય. તર્ક, પુરાવા અને સૌથી ઉપર માનવ ગૌરવમાં એમની શ્રદ્ધા હતી. એમણે ઓશ્વિટ્ઝને એક ભયાનક સામાજિક પ્રયોગ તરીકે જોયો.
પ્રયોગ
કાય છે? એમના મતે માનવતા એ કોઈક આમ સહજ વસ્તુ નથી. એ તો સ્મૃતિ, સંસ્કૃતિ, નૈતિક પસંદગીઓ પર ટકેલી એક નાજુક વસ્તુ છે.
અને પેલી ગ્રે ઝોન વાળી વાત, એ જરા વધુ સમજાવશો?
આ લેવીના ચિંતનનો સૌથી અઘરો પણ મહત્વનો ભાગ છે. એમનું કહેવું હતું કે કેમ્પમાં ફક્ત બે જ પક્ષ નહોતા, અત્યાચારી અને પીડિત. એક વચલો વિસ્તાર હતો, ગ્રે ઝોન,
જેમાં કોણ આવતું હતું?
એમાં એવા કેદીઓ આવતા હતા જેઓ કોઈકને કોઈક રીતે સિસ્ટમનો ભાગ બની ગયા હતા. જેમ કે કાપોસ, જે બીજા કેદીઓ પર દેખરેખ રાખતા અને બદલામાં થોડી સગવડ મેળવતા.
એટલે એમણે ટકી રહેવા માટે સમાધાન કર્યું.
હા, લેવી એમને સીધા વખોડી નથી કાઢતા. એ સમજવાનો પ્રયાસ કરે છે કે એ ભયંકર દબાણ હેઠળ જીવતા રહેવાની લાલસામાં નૈતિકતા કેટલી ધૂંધળી થઈ જાય છે. સારા માણસો પણ કેવી રીતે સમાધાન કરવા મજબૂર બની શકે છે.
આ તો બહુ જ જટિલ વાત છે. આપણને સરળ નિષ્કર્ષ પર આવતા રોકે છે.
બિલકુલ, એ આપણને શીખવે છે કે આવી પરિસ્થિતિમાં કોઈ પણ શું કરી શકે છે એ કહેવું મુશ્કેલ છે. ઉદ્દેશ્ય માફી આપવાનો નથી, પણ જટિલતાને સ્વીકારવાનો છે.
અને આ બધું લખવા પાછળની એમની મુખ્ય પ્રેરણા શું હતી?
બે મુખ્ય કારણો હતા. એક, સાક્ષી બનવાની તાકીદ. જે લાખો લોકો પાછા ન આવ્યા, જેમના અવાજ દબાઈ ગયા, એમના વતી બોલવાની એક નૈતિક જવાબદારી એમને લાગતી હતી.
એમને ડૂબી ગયેલા કહેતા નહીં?
હા, ધ ડ્રાઉન્ડ. અને બીજું કારણ હતું સમજવાની ઈચ્છા. લખવું એ એમના માટે એ ભયાનક અનુભવને, એ અરાજકતાને વ્યવસ્થિત કરવાનો, સમજવાનો પ્રયાસ હતો. જો સમજીશું તો કદાચ ભવિષ્યમાં રોકી શકીશું.
અને એમણે આ બધાનો સામનો કઈ રીતે કર્યો? એમનો અભિગમ કેવો રહ્યો કેમ્પમાં?
એમનો અભિગમ હતો નિરીક્ષણ અને સંયમ, બૌદ્ધિક અલિપ્તતા. એ ભોગ બની રહ્યા હતા, પણ સાથે સાથે એક અત્યંત જાગૃત નિરીક્ષક પણ હતા. એમનું વૈજ્ઞાનિક મન સતત વિશ્લેષણ કરતું રહ્યું.
એટલે જ એમની શૈલી આટલી શાંત, તથ્યલક્ષી છે.
બરાબર, જાણે લાગણીઓને બાજુ પર મૂકીને ફક્ત જે બન્યું તે નોંધી રહ્યા હોય, પુરાવા રજૂ કરવા અને વાચકને વિચારવા દેવા.
ચાલો હવે એમના જીવનના ત્રણ એવા મુખ્ય વળાંકો જોઈએ જેણે બધું બદલી નાખ્યું. પહેલો કયો ગણાય?
પહેલો અને સૌથી આઘાતજનક તો પેલું ઓશ્વિટ્ઝનું આગમન અને સિલેક્શન જ. ફેબ્રુઆરી 1944, ટ્રેનમાંથી ઉતરીને તરત જ થતું એ વિભાજન, કોણ જીવશે કોણ મરશે.
એ ક્ષણે બધું જ ખતમ થઈ ગયું હશે, જૂનું જીવન.
હા, ભૂતકાળ સાથેનો નાતો તૂટી ગયો. સમજાયું કે અહીં માણસની કિંમત શૂન્ય છે. પ્રિમો લેવી મટીને માત્ર નંબર 17470 રહી ગયા. એ એક સંપૂર્ણ અમાનવીયકરણની શરૂઆત હતી.
હૃદયદ્રાવક. બીજો મહત્વનો વળાંક?
બીજો હતો પેલી રસાયણશાસ્ત્રની પરીક્ષા.
1944નો ઉનાળો, જ્યારે એમને એમનું જ્ઞાન સાબિત કરવાનું આવ્યું.
જે આપણે વાત કરી.
હા, એ પરીક્ષા પાસ થવું એ ખાલી નોકરી મળવા પૂરતું સીમિત નહોતું. એનાથી એમને જીવલેણ શિયાળામાં શ્રમમાંથી મુક્તિ મળી, જે કદાચ નિર્ણાયક સાબિત થયો. પણ એનાથી વધુ, એ એમની જૂની ઓળખ, એક બુદ્ધિશાળી વ્યક્તિ, એક વૈજ્ઞાનિકનું પુનઃસ્થાપન હતું, ભલે વિકૃત રીતે. એણે આશા જગાડી.
અને ત્રીજો, કદાચ સૌથી અણધાર્યો વળાંક,
એ હતો લોરેન્ઝો પેરોન સાથેનો ભેટો. લોરેન્ઝો એક ઇટાલિયન કારીગર હતો જે કેમ્પની બહારથી આવતો હતો.
એણે શું કર્યું?
એણે 6 મહિના સુધી લગભગ રોજ પોતાના જીવના જોખમે લેવી માટે થોડો વધારાનો ખોરાક, બ્રેડ કે સૂપ પહોંચાડ્યો, અને આ બધું કોઈ જ અપેક્ષા વગર, નિસ્વાર્થપણે.
ઓહ, એ નરક જેવા માહોલમાં આવું કોક મળે,
એ લેવી માટે ચમત્કાર જેવું હતું. એમણે લખ્યું છે કે લોરેન્ઝોએ એમને ફક્ત ભૂખથી નહીં પણ નૈતિક રીતે ભાંગી પડતા બચાવ્યા. એણે સાબિત કર્યું કે માણસાઈ હજુ જીવે છે. લોરેન્ઝો એમના માટે આશાનું કિરણ હતો.
ખરેખર અદ્ભુત. તો આ બધી વાતો પરથી પ્રિમો લેવીના જીવનમાંથી આપણે શું શીખી શકીએ છીએ? આજના સમય માટે શું બોધપાઠ છે?
ઘણું બધું. પહેલો તો સાક્ષી બનવાનું મહત્વ, ઇતિહાસને યાદ રાખવાની અને સત્ય બોલવાની નૈતિક જવાબદારી, ખાસ કરીને જ્યારે એને ભૂંસવાના પ્રયત્નો થતા હોય.
બીજું,
પેલી નૈતિક જટિલતા નહીં,
હા, પેલો ગ્રે ઝોન.
હા, એ આપણને શીખવે છે કે દુનિયા કાળી ધોળી નથી હોતી. પરિસ્થિતિઓ લોકોને મુશ્કેલ પસંદગીઓ કરવા મજબૂર કરે છે. સરળ ચુકાદાઓ આપવાનું ટાળવું જોઈએ.
અને માનવ ગૌરવ જાળવી રાખવાની વાત.
બિલકુલ. લેવી બતાવે છે કે અત્યંત ખરાબ સંજોગોમાં પણ ગૌરવ ટકાવી શકાય છે, જ્ઞાનથી, કળાથી, બીજા પ્રત્યેની કરુણાથી. અને લોરેન્ઝોનું ઉદાહરણ યાદ અપાવે છે કે દયાના નાના કામો પણ કેટલા મોટા હોઈ શકે છે.
અને એ પણ કે સંસ્કૃતિ અને સભ્યતા કેટલી નાજુક છે.
ચોક્કસ, એને આપણે હળવાશથી ન લઈ શકીએ. આજે પણ આપણે જોઈએ છીએ કે કેવી રીતે અમે વિરુદ્ધ તેઓની માનસિકતા ફેલાવાય છે, કેવી રીતે લોકોને અમાનવીય ચિત્રવામાં આવે છે.
લેવીનું વિશ્લેષણ આજે પણ એટલું જ સુસંગત છે.
નિશંકપણે. એમનું કામ આપણને ચેતવે છે, વિચારવા મજબૂર કરે છે, સત્ય, સ્મૃતિ અને શિક્ષણનું મહત્વ સમજાવે છે, અને આપણી પોતાની નૈતિક જવાબદારીઓ વિશે પ્રશ્નો પૂછે છે.
આટલી ગહન ચર્ચા પછી જો આપણે 3 મુખ્ય મુદ્દા તારવવા હોય, 3 અંતિમ શીખ, તો એ કઈ હશે?
ચોક્કસ, આપણે 3 સૂઝ આ રીતે કહી શકીએ. પહેલી, એક ભાવનાત્મક સૂઝ. ભયાનક ક્રૂરતા અને અમાનવીયતાનો સામનો કરતી વખતે પણ માનવ આત્માના કેટલાક તત્વો, જેમ કે જિજ્ઞાસા, કરુણા, સ્મૃતિ, સત્ય પ્રત્યેની નિષ્ઠા ટકી શકે છે. આપણી આંતરિક પ્રતિક્રિયા આપણા નિયંત્રણમાં રહી શકે છે, અને એ જ આપણું ગૌરવ છે.
બરાબર. અને બીજી, બૌદ્ધિક સૂઝ.
બીજી એક બૌદ્ધિક સૂઝ, પેલી ગ્રે ઝોનની વિભાવના, એ આપણને શીખવે છે કે અત્યંત દબાણમાં નૈતિકતા બહુ જટિલ બની જાય છે. સરળ સારા ખરાબના ખાનામાં લોકોને વહેંચી ન શકાય. આ સમજ આપણને પરિસ્થિતિની ગંભીરતા અને માનવ વર્તનની જટિલતા સમજવા પ્રેરે છે, ન્યાય તોડવાને બદલે.
અને ત્રીજી એક સાર્વત્રિક સૂઝ.
ત્રીજી એક સાર્વત્રિક સૂઝ, ભયાનક અનુભવમાંથી બચી જવું એ માત્ર અંગત વાત નથી, એ એક નૈતિક જવાબદારી ઊભી કરે છે, સાક્ષી બનવાની, યાદ રાખવાની અને એ વાત બીજાઓ સુધી પહોંચાડવાની. અનુભવ વહેંચવો એ વ્યક્તિગત રૂઝ માટે અને સામૂહિક શિક્ષણ બંને માટે જરૂરી છે. એ ભૂતકાળની પીડાને ભવિષ્યનો હેતુ આપે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.